વાર્તા 57 સંવત 1983ના ફાગણવદ 7મને રોજ સવારે નિત્યવિધિ કરીને બાપાશ્રીએ લાલુભાઈ સામુ જોઈને સંતોને કહ્યું કે આ અમારા વિશ્વાસી, જેમ કહો તેમ, હા બાપા, વચનમાં વિચાર કે તર્ક નહીં, મહારાજ આવા વિશ્વાસીને વશ થઈ જાય છે, આ ટાણે સંત પણ એવા આવ્યા છે તે ઠેઠ મૂર્તિમાં મૂકી દે છે, કેમ લાલુભાઈ? ત્યારે લાલુભાઈ કહે, બાપા, આપ કહો છો એવા જ સંત છે. પછી બાપાશ્રીએ કહ્યું જે આ સદગુરુ, આ પુરાણી તથા આ સંત રાતને દિવસ મહારાજને રાજી કરવામાં તત્પર રહે છે, અનેક જીવને અભયદાન આપી મૂર્તિના સુખમાં મૂકી દે છે, નિત્ય નવા બ્રહ્મયજ્ઞ કરે છે, અમૃતના મેહ વરસાવે છે, કંઈકને ન્યાલ કરે છે, એમનો દિવ્ય ભાવ આવે તો કાંઈનું કાંઈ કામ થઈ જાય. આત્યંતિક મુક્તિ આજ આવા સંતના પ્રતાપે સુગમ છે. મહારાજ કહે છે કે તમ જેવા ધર્મ નિયમવાળા સંતની વાત જ જુદી છે, એવા આ સંત છે, પણ દેહાભિમાની જીવ આવી વાત ન સમજી શકે. શ્રીજી મહારાજને રાજી કરવા જેણે સત્સંગ કર્યો છે તેને તો આવા મોટા સંત ને આવા અનાદિ તે જેવા છે તેવા ઓળખાય. આ તો બહુ જબરી પ્રાપ્તિ થઈ છે. વિચારી જુએ તો ખબર પડે જે આવા ધન સ્ત્રીના ત્યાગી સંત કોઈ બ્રહ્માંડમાં નથી. માટે સર્વેને દિવ્ય સમજવા, જેથી કોઈનો અપરાધ થાય નહીં. શુભ વાતોનું મનન કરવું, પણ નબળી વાતોનું મનન કરવું નહીં. મોટા અનાદિની છાયામાં ઘાટ સંકલ્પ બંધ થઈ જાય છે. એવો મહિમા ન હોય તો ઠાકોરજી પાસે પણ વઢવેઢ કરે, અને કોઈને શિખામણ દેતા પોતાને ગુણ આવી જાય તો મહારાજને ભૂલી જવાય. શ્રીજી મહારાજને સાથે રાખીને જે કાંઈ થાય તે ખરું. પર્વતભાઈના ગામની ભાગોળે માત્રો ધાદલ ગયા ત્યાં અંતઃકરણમાં સત્વગુણ વર્તાયો, ત્યારે નારાયણપુરવાળા ધનજીભાઈએ પૂછ્યું જે બાપા, માત્રા ધાદલને સત્વગુણ વર્તાયો તે શું? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે માત્રા ધાદલનો બાપ ધીંગાણામાં મરાણો હતો, પછી તેને લોકો મેણા દેતા કે તો મોટી મોટી વાતો કરે છે પણ તારા બાપનું વેર તો લઈ શકતો નથી, એમ લોકોના મેણાથી તેને મનમાં બહુ ખેદ રહેતો. પણ મહારાજના દર્શન કરવા જાય ત્યારે મહારાજ તેના અંતરનો જાણીને વાત કરે તેથી એ વિચાર સમાઈ જાય. પાછો ઘેર આવે ત્યારે તેના ભાઈબંધ જે શૂરવીર હતા તે કહેતા કે માત્રા મોટી મોટી મૂછો રાખીને ફરે છે પણ જીવતર શું જીવે છે? તારા બાપને બહાર વટિયાએ મારી નાખ્યો, તે ભેળો તને ઝટકાવી નાખ્યો હોત તો અમને દાજ તો ન થાત. હવે તો તું તારા બાપ માસે મર, કાં તો તારા બાપને મારનારનું માથું ઉતાર, અમને લાજ આવે છે. પણ તને કેમ કાંઈ થતું નથી? તને ખાવું કેમ ભાવે છે? સાચો શૂરવીર હો તો મરીને પાળીઓ થા, કાં જીવીને જશ લે. અમને તો બહુ શરમ આવે છે, એમ કહે ત્યારે પાછું ચાનક ચડી જતું. પછી એક વખત તેના ભાઈબંધોને સાથે લઈ વેર લેવા જવાનું નક્કી કર્યું. હવે માત્રા ધાદલને એમ થયું જે મરવું કાં મારવું, પણ ગઢડે મહારાજના દર્શન કરીને જવું એટલે મરીએ તોય ફિકર નહીં. આમ વિચાર કરી તૈયાર થઈ ગઢપુર ગયા. ત્યાં મહારાજના દર્શન કરી દંડવત કર્યા. ત્યારે મહારાજે અજાણ્યા થઈને કહ્યું કે માત્રા ધાદલ, આ ફેરે તો સંગ લઈને દર્શને આવ્યા. ત્યારે તેણે પોતાની વાત વિસ્તારીને કરી. શ્રીજી મહારાજે તેનો અતિવેગ જોઈને કહ્યું જે ભલે જાઓ, પણ પહેલા અગતરાઈ જજો. ત્યાં અમારા મોટા મુક્ત પર્વતભાઈ છે, તેમના દર્શન કરીને જશો તો તમારી જીત થશે, ને દર્શન વિના જશો તો પરાભવને પામશો. એવું સાંભળી માત્રો ધાધલ મનમાં રાજી થયા, ને જાણ્યું જે પર્વતભાઈના દર્શન કરીને જઈશું તો તેમાં બે લાભ છે. એક તો મોટા મુક્તના દર્શન થશે અને બાપનું વેર પણ લેવાશે, એમ વિચાર કરી ભાઈબંધોને સાથે લઈ ત્યાંથી ચાલ્યા. તે વાટમાં ટીમણ કરતા કરતા ત્રણ ચાર દિવસે સવારે અંધારામાં અગતરાઈ પહોંચ્યા. ત્યાં સૌએ ગામ બહાર ઉતારો કર્યો. માત્રો ધાધલ કહે, આપણે ત્રણ દિવસ થયા ટીમણ કરીએ છીએ, તેથી આજ આપણે રસોઈ કરી જમવાનું કરીએ. હું ગામમાં પર્વતભાઈનું ઘર ગોતી તેમને મળી સીધો સામાન લઈ આવું, એમ કહી તે ચાલ્યા. ત્યાં ગામની ભાગોળે જ પર્વતભાઈ સામા મળ્યા. તે હાથમાં લોટો, અડધું ધોતિયું પહેરેલ, અડધું ઓઢેલ એવા જંગલ જવા નીકળ્યા હતા. તેમને પૂછ્યું કે આ ગામમાં પર્વતભાઈ રહે છે, તેમનું ઘર ક્યાં હશે? ત્યારે કહ્યું કે હું જ પર્વતભાઈ છું, તમારે શું કામ છે? તરત જ માત્રો ધાધલ દંડવત કરી મળ્યા અને કહ્યું, જે હું અહીં ઊભો છું, તમો બહાર જઈ આવો, મારે તમારી સાથે વાત કરવી છે. પછી પર્વતભાઈ બહાર જઈ આવ્યા એટલે સાથે સાથે ઘેર ગયા, ને પર્વતભાઈએ નાહી પૂજા કરી ત્યાં સુધી બેઠા. પછી બધી વાત કરી, જે અમે આ કામે જઈએ છીએ, મહારાજે તમારા દર્શન કરી જવાનું કહ્યું છે. પર્વતભાઈ તો મહારાજની મરજી સદાય જાણતા, તેથી માત્ર ધાધલને પોતાની પાસે મોકલવાનું કારણ એમનું અજાણ્યું ન હતું. તેથી કહ્યું, જે તમે ઠીક કર્યું, ખરા દીકરા હોય તે બાપનું વેર લે જ, પણ એક બાપનું વેર લીધે વેર વળ્યું ન કહેવાય. આ જીવે 84 લાખ જાતના દેહ ધર્યા, તેમાં અનેક બાપ થયા છે, તેમાં કોઈ મોતે મર્યા હોય અને કોઈ કમોતે મુઆ હોય, એ બધાયનું વેર લેવાય તો વેર વળે, એમ કહી મહારાજના ઐશ્વર્ય પ્રતાપની તથા આજ્ઞાની વાતો કરવા માંડી. તેથી તેને વેર લેવાના અંકુર બળી ગયા. પણ મોડું બહુ થયું, તેથી સાથે આવેલા માણસો પર્વતભાઈનું ઘર પૂછતા પૂછતા ત્યાં આવી વઢવા લાગ્યા કે અમે ભૂખ્યાને ભૂખ્યા તારી વાટ જોઈ જોઈને થાકી ગયા, અને તું તો અહીં જ બેસી રહ્યો, તે ધાર્યું છે શું? પછી તેને સીધો સામાન લઈ જમાડ્યા. મેં કહ્યું કે હવે મારે મારા બાપનું વેર લેવા જવું નથી, એમ સમજાવી સૌને પાછા જવા કહ્યું. ત્યારે તેના ભાઈબંધ કહેવા લાગ્યા, જે અરે ફોશી, અહીં આવીને ફસકી ગયો, અમે ગામમાં જઈને લોકોને મોઢું શું દેખાડશું? એમ ઘણા તિરસ્કારના અને ચાનક ચડાવવાના વચન કહ્યા. પણ પર્વતભાઈના દર્શન સમાગમ ને કૃપાથી તેના અંતરમાં ગુણના વેગને લીધે જે ઉદ્વેગ હતો તે નિવૃત્ત થઈ ગયો. પછી તેના ભાઈબંધ ખીજાઈને દાજે બળતા જેમ તેમ બોલતા બોલતા ચાલ્યા ગયા. પછી માત્રે ધાધલે 2 મહિના રહી પર્વતભાઈનો જોગ સમાગમ કર્યો, ને બહુ રાજી થયા, ને મહારાજે દર્શન કરી જવાથી જીત થશે એમ કહેલું તે વાત સમજાણી. પછી ગઢપુર આવી મહારાજના દર્શન કર્યા, ત્યારે મહારાજે કહ્યું કે આવો માત્ર ધાધલ, તમારા બાપનું વેર લઈ આવ્યા? ત્યારે તેણે પર્વતભાઈના પ્રતાપની અને મોટપની વાતો કરી, જેથી મહારાજ રાજી થઈને બોલ્યા કે જોયું અમારું હથિયાર કેવું? પર્વતભાઈ તો અમારા અનાદિ મુક્ત છે અને તે તો અમારું હથિયાર છે. એમ મોટાના જોગથી બહુ ભારે કામ થાય છે. એક વખત ધર્મધુરંધર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ જામફળી નીચે પોઢેલા હતા. ત્યાં ઝાડ ઉપરથી જામફળ પડ્યું તે સુધારી ઠાકોરજીને જમાડી એક ચીર હરિભક્તને આપી તે પ્રસાદી જમતા તે ભક્તને અલૌકિક દિવ્ય ભાવ આવ્યો. ત્યારે તે ભક્ત એમ બોલ્યો જે આ તો ભગવાન છે. ત્યારે સંતોએ કહ્યું જે આ તો આચાર્યજી મહારાજ છે. એમ મોટાને દર્શને તથા પ્રસાદી જમવે કરી એવો દિવ્ય ભાવ આવે છે. કમળના ફૂલને જેમ પાણીનો પાસ અડે નહીં તેમ ઉત્તમ પુરુષને વ્યવહાર અડે નહીં. તે ઉપર ભોજા ભક્તની વાત કરી. પછી એમ બોલ્યા જે મલિન અંતઃકરણ હોય તો ભૂત પ્રેત ભિખારા બધાય નડે. સ્વામિનારાયણ પધરાવી દીધા હોય તો એ કોઈ આવે જ નહીં. પંચભૂતનો જે દેહ તે બ્રહ્મ રાક્ષસ છે. તે કાંઈ ને કાંઈ માગ્યા જ કરે છે. મરચા માગે, ગોળ માગે, ધાણાજીરું માગે, એવા સ્વાદ માગે, પણ તેને આપણે નવરો મેળવો નહીં. જો ભગવાનમાં જોડી દઈએ તો એ કામ કરી આપે. માટે તે ભૂતને વશ કરવું. આ ટાણે સત્સંગમાં એ બધો વખત છે, જોગ છે, અને આવા સંત સમજાવનાર છે. પણ જીવ મોટાને ઓળખે નહીં અને પોતાની મહત્તા જણાવે એટલે કાંઈ કામ થાય નહીં. માટે ગુમાસ્તા થઈને રહેવું. મહારાજ કહે છે કે મરેલાને પહોંચીએ પણ જીવતાને ન પહોંચાય. જેમ કોઈકને ભૂત વળગ્યું હોય અને વળી પાછો બાધા રાખે, વળી કામણ ટુમણ કરે, એને કેમ પહોંચાય? એ કરતા તો વાસનિકને એક સંકલ્પ માત્રે દુઃખમાંથી છોડાવી દઈએ. જેમ હાથીને માવત કબજામાં રાખે છે તેમ આ દેહરૂપ ભૂતને કબજામાં રાખવો. કોઈ ખરેખરો ગોળી ભરીને ઊભો રહે તો 50 માણસ સામા આવ્યા હોય તો પણ ભાગી જાય. માટે ગોળી ખરેખરી ભરવી. ખાલી બંદૂક લઈને ઊભા ન રહેવું. મંદવાડ હોય અને માથામાં લોઢાના ગોળા મારે એથી કાંઈ દુઃખ ઓછું થાય? ન જ થાય. માટે અવળા ઉપાય ન કરવા. મહારાજ અને મોટાના આશરે સુખિયા રહેવું, પણ જાણીને દુઃખમાં પગ ઘાલવો નહીં. આવો જોગ છે તો પણ જીવ બહુ દુખિયા છે. કેટલાક તો એમ કહે છે કે મારે કોઈ નથી તેનું શું કરવું? માળામાં જેમ દોરો સળંગ છે તેમ માન અપમાન, જાગૃત સ્વપ્ન વગેરેમાં મૂર્તિ મુખ્ય રાખવી. પ્રથમ મોટા મોટા સંતના કરડા વર્તમાન કેવા હતા? ઠરાવ એવો રાખવો. વાછરડું કૂદકા મારતું જાય તો પગ ભાંગી જાય. માટે મહારાજની આજ્ઞા પાળવામાં યુક્તિ ન કરવી. મોટા મુક્ત તો બહારનો વ્યવહાર બધો કરે, પણ મૂર્તિને તો જાળવે અને બીજાને પણ એ મૂર્તિનું સુખ આપે. પણ જીવમાં મંદવાડ છે તેથી એ સમજાતું નથી. મંદવાડમાં લાડુ હોય તે ઝેર જેવા લાગે, અને ભજીયા ફાફડા ને વડા ભાવે, પણ જો સાજો હોય તો માલપુઆ લાડવા ને શીરો જમે ને 5 મણનો પથ્થર પણ ઉપાડે. શીરો ખાવા માંડે તો રોગીને ન ફાવે. તેમ પરભાવની વાતો મહારાજને મોટાનો મહિમા ન સમજ્યા હોય તેને ન ગમે. દોરડું હાથમાં રાખીને સમુદ્રમાં પડવું, તેમ શાસ્ત્ર છે તે સમુદ્ર છે. માટે મહારાજની મૂર્તિરૂપી દોરડું છોડવું નહીં. વાર્તા 57 પૂર્ણ.